તારીખ 3/8/1994 શ્રી સમયસર ગાથા 204 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 193
શ્રી સમયસર પરમાણુ નિર્જરાધિકાર ગાથા 204 ગાથાનું મથાળું છે નિર્જરા કેવી રીતે થાય જે મોક્ષનું કારણ છે એવી સકામ નિર્જરા પુરુષાર્થ સહિતની નિર્જરા આત્મશુદ્ધિ શુદ્ધિની વૃદ્ધિ નિમિત્તે દ્રવ્ય કર્મનું ખરી જવું એનો ઉપાય શું છે એની કાર્ય પદ્ધતિ શું છે એના ઉપરની ગાથાઓ છે ગાથાનું મથાળું છે હવે કર્મના ક્ષયોપશમના નિમિત્તે જ્ઞાનમાં ભેદ હોવા છતાં તેનું સ્વરૂપ વિચારવામાં આવે તો જ્ઞાન એક જ છે અને તે જ્ઞાન જ મોક્ષનો ઉપાય છે એવા અર્થની ગાથા કહે છે સ્પષ્ટીકરણ છે કર્મના ક્ષયોપશમના નિમિત્તે જ્ઞાનમાં ભેદ હોવા છતાં તે તેનું સ્વરૂપ નથી કર્મના ક્ષયોપશમના નિમિત્તે જ્ઞાનમાં અનેક ભેદ મતિ શ્રુત અવધિ મનોપર્યય ને કેવળ પાંચે સમ્ય જ્ઞાન છે કેવા છે અહીંયા કુમતિ કુશ્રુત ને કુ અવધિ નું અહીંયા પ્રકરણ નથી અહીંયા નિર્જરા અધિકાર છે તો જ્ઞાનીને પણ મતિશ્રુત જ્ઞાન હોય છે કોઈ જ્ઞાનીને અવધિ જ્ઞાન હોય છે ગંધરાદીને મનોપર્ય સહિત ચાર જ્ઞાન હોય છે કેવળીને કેવળ જ્ઞાન છે બાકીના ચારેમાં આવી જાય છે એટલે એને કેવળ જ્ઞાન છે એમ લેવાય છે એ પ્રકારના ભેદ હોવા છતાં તે તેનું સ્વરૂપ નથી એ જ્ઞાનનું સ્વરૂપ અનેક પ્રકારે અનેકાત્મક ભેદાત્મક એવું જ્ઞાનનું સ્વરૂપ નથી જ્ઞાનનું અસલ સ્વરૂપ જોવામાં આવે વિચારવામાં આવે તો જ્ઞાન એક જ છે જ્ઞાન સામાન્ય તે જ્ઞાનનું સ્વરૂપ છે આ પાંચ જ્ઞાન વિશેષ છે તે જ્ઞાનનું અસલ સ્વરૂપ મૂળ સ્વરૂપ નથી એમ કેવું છે જ્ઞાન સામાન્ય જે જ્ઞાન એક જ છે તે જ્ઞાન જ મોક્ષનો ઉપાય છે એ જ્ઞાન જ મોક્ષનો ઉપાય છે એ જ્ઞાન અનુભવનીય છે એમ હવે કહેશે 206માં એ જ કલ્યાણ સ્વરૂપ છે એ જ અનુભવવા યોગ્ય સ્વરૂપ છે અને એ જ સત્ય જ્ઞાન છે સત્ય આત્મા છે તો હવે પણ આ પાંચ પદ પ્રસિદ્ધ છે એનું શું કરવું એ પાંચ પદ એને જ અભિનંદે છે એ પાંચ પદ એને દર્શાવવા માટે છે પાંચ પાંચ પદ ને દર્શાવવા માટે નથી પાંચ પદ એ એક પદ ને દર્શાવવા માટે છે હેતુ લક્ષી પ્રતિપાદન છે ભેદ નું પ્રતિપાદન ભેદ લક્ષી નથી પણ ભેદ નું પ્રતિપાદન અભેદ લક્ષી અથવા પારમાર્થિક હેતુ લક્ષી છે અને તે જ્ઞાન જ મોક્ષ નો ઉપાય છે એ જ્ઞાન જ મોક્ષમાં કાર્યભૂત છે અથવા એ વિધિમાં ઉપયોગી છે એ તેનો આવિર્ભાવ કરવા યોગ્ય છે એક જ્ઞાનનો જ આવિર્ભાવ કરવા યોગ્ય છે અનેક જ્ઞાન એવા વિશેષ જ્ઞાનનો આવિર્ભાવ કરવા યોગ્ય નથી અને તે જ મોક્ષનો ઉપાય છે એ જ પ્રકારે મોક્ષનો ઉપાય છે એવા અર્થની આ ગાથા કહે છે એથી નીચેના સ્તર નો વ્યવહાર ન હોય એમ ગૌણપણે દર્શાવવા માટે છે ગાથા છે અભિની સુદોધે મણ કેવલમ ચમતમ હોદી એકમ એવ પદમ સો એસો પરમઠો જમ લહેદમ નિબંધિમ જાદી પારમાર્થિક દ્રષ્ટિએ જોવામાં આવે, પારમાર્થિક દ્રષ્ટિકોણ થી જોવામાં આવે તો પાંચ ને એક પદ પ્રમાણે જોઈએ છીએ, પાંચ ને પાંચ પદ રૂપે અમે જોતા નથી. કારણ કે જ્ઞાનના સર્વ ભેદો જ્ઞાન જ છે, વિશેષપણે ભેદો છે, સામાન્યપણે એક જ્ઞાન જ છે અને તે આ પરમાર્થ છે. સ એષ પરમાર્થ, અને એવું એને એક પણ જોવું તે પારમાર્થિક જોવું છે, તે સાચું જોવું છે, તે સમ્યક જોવું છે, અને એક પણ જોવું તે બરાબર નથી. એ હિસાબે પાંચ ભેદ છે પરમાર્થ નથી એમ છે. એક જ્ઞાન છે તે પરમાર્થ છે. શુદ્ધ લયના વિષયભૂત જ્ઞાન સામાન્ય જ આ પરમાર્થ છે. એ શુદ્ધ લયનો વિષય છે, એકલું જ્ઞાન, શુદ્ધ જ્ઞાન તે જ આત્મા છે, સામાન્ય જ્ઞાન તે જ આત્મા છે અને તે જ આ પરમાર્થ છે કે જેને પામીને આત્મા નિર્વાણને પ્રાપ્ત થાય છે એમ લદ્ધા એનો અનુભવ કરીને પામીને, એટલે અનુભવમાં પામીને અનુભવ કરીને આત્મા નિર્વાણને પ્રાપ્ત થાય છે, મુક્તિને પામે છે. નિવૃત્તિમ યાતિ, નિવૃત્તિનો અર્થ મુક્તિ કર્યો છે. આત્મા નિર્વાણને પામે છે, બધા આખા સંસારથી નિવૃત્ત થઈ જાય છે. સંસાર તો સંસરણ થવાથી છે, સ્વરૂપમાંથી સંસરણ સરી જવાથી સંસાર છે. અહીંયા તો સ્વરૂપમાં આવી જાય છે એટલે પછી એને સંસાર હોવાનો કારણ રહેતું નથી. સામાન્ય જ્ઞાન તો સામાન્ય જ્ઞાન છે, પણ એ સામાન્ય જ્ઞાનમાં ત્રિકાળી એટલા માટે લેવું કે એ જ આત્મા છે. પછી દ્રવ્ય પર્યાયનો ભેદ ત્યાં નથી. સ્વપણે અનુભવાતું જ્ઞાન તે જ આત્મા છે. અનુભવ તો પર્યાયમાં થાય છે, પર્યાય અપેક્ષા એ તે આત્મા છે, દ્રવ્ય અપેક્ષા એ ત્રિકાળી આત્મા છે, ભાવ અપેક્ષા એ બંને સદ્રશ છે એમ છે, અને અનુભવ અપેક્ષા એ દ્રવ્ય પર્યાયનો ભેદ એમાં નથી. હવે કયા દ્રષ્ટિકોણથી વિચારવું છે? સ્પષ્ટીકરણ તો સ્પષ્ટીકરણ છે, પરમાર્થ એ છે એનો કે જ્ઞાન સામાન્યનો અનુભવ કરવામાં આવે, એને પામવામાં આવે ત્યારે ત્રિકાળી સ્વભાવનું સહજ જ આલંબન આવે છે, અને જે આલંબન આવતા દ્રવ પર્યાયના ભેદ નિરસ્ત થઈ જાય છે. એવી રીતે પારમાર્થિક પર્યાય એટલે કે આત્મકલ્યાણરૂપ પર્યાય ઉત્પન્ન થાય છે. અધિકાર તો નિર્જરાનો છે. નિર્જરા કેવી રીતે થાય છે? તો કે ત્રિકાળીના આલંબન વગર થાય તો કે ન થાય. એક નિર્જરામાં સ્વસંવેદન વગર, જ્ઞાન સામાન્ય ના અનુભવ વગર નિર્જરા થાય કે ન થાય? અને બેને કેવી રીતે જુદું પાડશો? જુદું પાડવાનું પ્રયોજન પણ અહીંયા નથી. ટીકા. આત્મા ખરેખર પરમાર્થ છે. આત્મા ખરેખર પરમાર્થ એટલે પરમ પદાર્થ છે. આત્મા પોતે જ પરમ પદાર્થ છે અને તે આત્મા જ્ઞાન છે. ઠીક. હવે ત્રિકાળી લેવો કે એક સમયની પર્યાય લેવો કે એ જ નિર્ણય કરવા માટે દ્રવ્યગુણ પર્યાય સામાન્ય વિશેષના ભેદ સમજવા. હવે અહીંયા એ દ્રવ્યાનુયોગનું પ્રકરણ નથી પણ અધ્યાત્મનું પ્રકરણ છે. જ્યાં સુધી પદાર્થ નો વ્યવસ્થા, પદાર્થ ની વસ્તુ વ્યવસ્થા, બંધારણીય વ્યવસ્થા ન સમજાય ત્યાં સુધી તો દ્રવગુણ પર્યાય થી પદાર્થ ને સમજો. પણ અહિયાં તો આરાધના નો સમય છે, નિર્ણય નો સમય નથી, પણ આરાધના નો સમય છે. નિર્જરા તો સ્વયં આરાધના સાધના છે. તો ત્યાં અહીંયા દ્રવગુણ પર્યાય ના ભેદ વાળો દ્રષ્ટિકોણ અહીંયા સાથે લેવાનો નથી. એક જ્ઞાન જ તે એક જ જ્ઞાન પદ છે. તો જ્ઞાન પદ છે એને અહીંયા પરમાર્થ કયો, પરમાર્થ ને અહીંયા આત્મા કયો, આત્મા ને પાછો અહીંયા જ્ઞાન કયો. જ્ઞાન તે આત્મા, બસ હું જ્ઞાન માત્ર એમ આવી જાય છે. એવો વિકલ્પ નહીં, એવી ભાષા નહીં, પણ હું જ્ઞાન માત્ર છું એમ આરાધનામાં આવે છે. એટલે સાક્ષાત જ્ઞાન સામાન્ય નો વેદન રૂપ અનુભવ છે, અને એ અનુભવમાં અવલંબન ત્રિકાળી નું હોય તો જ અનુભવ હોય, નહીતર અનુભવ એવો હોય નહીં. ત્રિકાળી નું અવલંબન હોય અને જ્ઞાન વેદન નો હોય તો પણ એ અવલંબન હોતું નથી, અવલંબન નો વિકલ્પ છે. આમ બે એક સાથે જોડાયેલા છે. હવે એ તો સમજવા માટેનો વિષય છે. એ સમજણ નો વિકલ્પ ને નિર્વિકલ્પ સમજણ માં લઈ જવો જોઈએ. જેમ પેલા ખબર પડી કે હું ફલાણો માણસ છું, મારું નામ ફલાણો છે, પછી અત્યારે નિર્વિકલ્પ સમજણ માં લઈ ગયા છો કે વિકલ્પ કરો છો? હું ફલાણો છું એવો વિકલ્પ કરો નહીં. હું જે છું એની એની સમજણ મને નિર્વિકલ્પ છે, એનો મારે વિકલ્પ ઉઠાવવાની જરૂર નથી એમ લઈ જવાનું છે. પાંચ જ્ઞાન ની અંદર પાંચ જ્ઞાન નો જ્ઞાન વિશેષ નો વિષય પરદ્રવ છે. એ જ્ઞાન વિશેષ નો પરદ્રવ છે ત્યાં સુધી પર સન્મુખતા છે. કેવળ જ્ઞાન ને પણ લોકાલોક ને જાણવાનું પ્રયોજન નથી. લોકાલોક નું જાણવું હોવા છતાં પણ કેવળ જ્ઞાન ને લોકાલોક નું જાણવું એ પ્રયોજન નથી. અને એને પ્રયોજન નથી તો એ સ્વરૂપે એને જોવું એ પણ આપણને પ્રયોજનભૂત નથી. તો કયા સ્વરૂપે કેવળ જ્ઞાન ને જોવો? કે અખંડ નિજ સ્વરૂપ નું જ્ઞાન વર્તે કહીએ. કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ, એ કેવળ જ્ઞાન લેવું. આ માત્ર આત્માને જાણતું એવું જ્ઞાન, અનુભવતું જ્ઞાન તે કેવળ જ્ઞાન છે. એ સામાન્યમાં જાય છે. વિશેષ પણ સામાન્ય રૂપ થાય છે ત્યાં. તો અહીંયા મતિ જ્ઞાન પણ જે અન્ય પદાર્થો ને મતિ સ્વરૂપ જાણતું હતું એ જ્યાં સામાન્ય નો આવિર્ભાવ થાય છે એટલે એ પણ સામાન્ય આકારે થાય છે. એ પણ જ્ઞાનાકારો છોડીને જ્ઞાનાકારે પરિણમે છે. સ્વાનુભવ ના કાળે મતિ સ્વરૂપ જ્ઞાન પણ અન્ય જ્ઞાનાકારે જે પરિણમતું હતું તેનો ત્યાગ કરીને માત્ર જ્ઞાનાકારે પરિણમે છે, અથવા આત્માકારે પરિણમે છે એમ કહો. એને અંતર્મુખ થયો એમ કહેવામાં આવે છે. આત્મા ખરેખર પરમાર્થ છે, પરનો અર્થ પરમ કર્યો છે એટલે પરમ પદાર્થ છે, ઉત્કૃષ્ટ પદાર્થ છે. અને તે આત્મા જ્ઞાન છે. એ આત્મા બીજું કશું નથી પણ એક જ્ઞાન છે. તે આત્મા એક જ્ઞાન છે. જ્ઞાન તે આત્મા, જ્ઞાન માત્ર તે હું. આ વિષય માત્ર વિચારનો નહીં રહેતા, પરિણમનનો થવો જોઈએ. પ્રેક્ટિકલ સાઈડ એની એ છે. વળી આત્મા એક જ પદાર્થ છે તેથી જ્ઞાન પણ એક જ પદ છે. આત્મા કઈ અનેક પદાર્થ નથી. પરમ પદાર્થ એવો આત્મા, પરમાર્થિક સ્વરૂપ એવો આત્માનું એ તો એક પદાર્થ છે. તેથી જ્ઞાન પણ એક જ પદ એક પદ છે, તેથી જ્ઞાન જે અનેક પદ છે તેને અહીંયા અમે આત્મા કહેતા નથી. મથાળામાંથી એ પણ નીકળે છે કે જેમ ચારિત્ર ગુણની પર્યાય કર્મના નિમિત્તે અનેક પ્રકારના વિભાવપણે પ્રગટપણે અનુભવવામાં આવે છે. ક્રોધ પ્રકૃતિનો ઉદય હોય તો ક્રોધના નિમિત્તે ભાવમાં ક્રોધ હોય, રાગ દ્વેષ મોહ જે તે પ્રકૃતિનો ઉદય હોય તે તે પ્રકૃતિ અહીંયા સામે ભાવ જોવામાં આવે છે ચારિત્ર ગુણની અંદર. શું એમ અહીંયા પણ કર્મના સૂક્ષ્મના નિમિત્તે જે જ્ઞાનમાં ભેદ છે એને સ્વીકાર્યા નથી. ત્યાં કષાય થાય છે, ચારિત્ર ગુણમાં કષાય થાય છે જ્યારે જ્ઞાનમાં ભેદ ઉપજે છે. પણ નિમિત્ત કોની સાથે છે? એને કર્મનું નિમિત્ત છે. એને જ્યારે નિર્જરા અને મોક્ષ અવસ્થા, સંવર નિર્જરા અને મોક્ષ અવસ્થા જે શુદ્ધ પર્યાયો છે તે અકર્મ અવસ્થા છે, તે સકર્મ અવસ્થા નથી પણ અકર્મ અવસ્થા છે, એ નિષ્કર્મ અવસ્થા છે, એટલે શુદ્ધ પર્યાય છે. એને કર્મની સાથે સંબંધ જોડીને ન લેવો. શું આગમ વિવેક સાથે અને કર્મ સાથે સંબંધ જોડાય છે કે કર્મ નો સંવર થયો, કર્મ ની નિર્જરા થઈ અને કર્મ થી મુક્તિ થઈ. પણ અધ્યાત્મમાં તો શુદ્ધિ અને શુદ્ધિ ની વૃદ્ધિ અને પૂર્ણ શુદ્ધિ, શુદ્ધિ તે સંવર, શુદ્ધિ ની વૃદ્ધિ તે નિર્જરા અને પૂર્ણ શુદ્ધિ તે મોક્ષ. કર્મ ની સાથે કઈ સંબંધ નહીં. એટલે અધ્યાત્મિક વિષય છે, આગમિક વિષય નથી પણ અધ્યાત્મિક વિષય છે. આગમના વિષયમાં કર્મની સાથેનો સંબંધ છે એને આ એમ કહે છે કે કર્મના સાથે સંબંધથી તો એને ભેદથી જોવામાં આવે છે. મતિ જ્ઞાનાવરણીના ક્ષુપક્ષમથી મતિ જ્ઞાન દેખાય છે, શ્રુત જ્ઞાનાવરણીના ક્ષુપક્ષમથી શ્રુત જ્ઞાન દેખાય છે અને જ્ઞાનાવરણીના ક્ષયથી મોક્ષ દેખાય છે. તો કે એ કાંઈ નહીં, જે જ્ઞાન સામાન્ય છે એક પદ છે એને કઈ કર્મ ની સાથે લેવા દેવા નથી. એ જ પરમાર્થ છે, એ જ આત્મા છે ને એ જ પરમાર્થ છે. તેથી જ્ઞાન પણ એક જ પદ છે. આ તો અનેકતા ઉડાડીને એકતા ઉપર લઈ ગયા છે મુખ્યપણે. તો જ્ઞાન ની અનેકતા એ આરાધનામાં અનુકૂળ નથી. જ્ઞાન નું એકત્વ એકપણું છે તે આરાધનામાં અનુકૂળ છે. નિર્જરા કરવી છે ને એ આરાધનામાં અનુકૂળ છે. જે આ જ્ઞાન નામનું એક પદ છે તે આ પરમાર્થ સ્વરૂપ સાક્ષાત મોક્ષ ઉપાય છે. શું? જે આ જ્ઞાન નામનું એક પદ છે તે પરમાર્થ સ્વરૂપ સાક્ષાત મોક્ષ ઉપાય છે. ઉપાય પર્યાય વિદ્રયમાં હોય, ઉપાય ક્યાં હોય? હા, ઉપાય પર્યાયમાં આવે છે. તો કહે છે જે આ જ્ઞાન નામનું એક પદ છે તે પરમાર્થ સ્વરૂપ સાક્ષાત મોક્ષ ઉપાય છે. એ પોતે જ મોક્ષનો ઉપાય છે, એ જ મોક્ષને સાધનારો ભાવ છે, એ જ સાધક ભાવ છે. એ જ્ઞાન પદ તે જ સાધક ભાવ છે અને તે જ્ઞાન પોતાને જ પોતામાં જ અંતર્મુખ થઈને પોતાને જ સાધે છે, અન્યને સાધતું સ્વરૂપને જ સાધે છે. જે આ જ્ઞાન નામનું એક પદ છે તે આ પરમાર્થ સ્વરૂપ સાક્ષાત ઉપાય છે. અહીં મતિ જ્ઞાન આદિ જ્ઞાનના ભેદો આ એક પદને ભેદતા નથી, પરંતુ તેઓ પણ આજ એક પદ ને અભિનંદે છે. પણ આ ભેદો નું શું પ્રશ્ન એ ઉઠે કે અહીંયા તો પાંચ પ્રકારના જ્ઞાન ના ભેદો છે એમ અમે શીખ્યા છીએ, સમજ્યા છીએ કે જ્ઞાન કેટલા પ્રકારના, કે પાંચ પ્રકારના. મતિ જ્ઞાન આદિ જે ભેદો છે તે આ જ્ઞાન સામાન્ય ને ભેદી નાખતા નથી, પાંચ પ્રકાર એના નથી કરી શકતા, પરંતુ તેઓ પણ ઉલટાના તેઓ પણ આજ એકને અભિનંદે છે, ટેકો આપે છે, અથવા એ પાંચ દ્વારા એકનું એ જ્ઞાન કરાવે છે. પાંચેમાં જ્ઞાન તો જ્ઞાન જ રહ્યું ને, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને કેવળ જ્ઞાન, જ્ઞાન તો જ્ઞાન જ રહ્યું ને એમ કે છે. તો પાંચે પાંચેમાં જ્ઞાન છે એ પાંચે એક જ્ઞાનને બતાવવા માટે છે. પાંચે પાંચ જ્ઞાન ને બતાવવા માટે નથી, પણ પાંચે એક જ્ઞાન ને બતાવવા માટે છે. અહીંયા એવો હેતુ છે, પારમાર્થિક હેતુ આ છે આનો. પાંચનું જાણપણું કરવું એમાં કઈ પરમાર્થ નથી, એ તો ઘડિયા ગોખી નાખે પાઠમાળામાંથી, જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળામાંથી શીખી લઈએ. પારમાર્થિક હેતુ શું એનો, કે પાંચ માંથી એક જ્ઞાન સામાન્ય ને તારવું, તે પરમાર્થ છે એનો. મતિ જ્ઞાન આદિ જ્ઞાન ના ભેદો આ એક પદ ને ભેદતા નથી. આ મતિ જ્ઞાન આદિ જ્ઞાન ના જે ભેદો છે તે આ એક પદ ને ભેદતા નથી, ભેદી નાખતા નથી આ એક પદ ને. ભલે એ પાંચ રહ્યા પણ એનાથી આમાં ભેદ નથી પડતો કઈ, અથવા ભેદ ભેદમાં રહ્યા, અભેદ ને ભેદ ખંડિત કરતો નથી. તો એ શું કરે છે કે યથાર્થ દ્રષ્ટિ એ છે એને પણ જોવામાં આવે તો તેઓ પણ આ જ એક પદ ને અભિનંદે છે. એ પાંચ એક ને બતાવે છે, પાંચ પાંચ ને નથી બતાવતા પણ પાંચ એક ને બતાવે છે. તે દ્રષ્ટાંત થી સમજવામાં આવે છે, દ્રષ્ટાંત બહુ સરસ લીધો છે સમજાયો. તે દ્રષ્ટાંત થી સમજાવવામાં આવે છે કે જેવી રીતે આ જગતમાં વાદળાના પટલથી ઢંકાયેલો સૂર્ય કે જે વાદળાના વિઘટન અનુસાર પ્રકાશ પણ પામે છે, અત્યારે વાદળાની સીઝન છે, ક્યાંક ઓછા વાદળા હોય ત્યાં તડકો નીકળે, ઘનિષ્ઠ વાદળા હોય ત્યાં તડકો ન નીકળે, તો એ તડકાનો જેના કિરણો છે એની અંદર વિભાગ થઈ જાય છે, ક્યાંક નીચે આવે ને ક્યાંક નીચે ન આવે. તો એ ફેરફારો તો નીચે છે, અંધારું ને અજવાળું ક્યાં છે, વાદળાની નીચે છે. વાદળાની ઉપર જાવ તો એકાકાર પ્રકાશ છે, અહીંયા વિઘટન નથી કોઈ જાતનો. વાદળાના વિઘટન અનુસાર પ્રકાશ પણ પામે છે, પ્રકાશ નું વિઘટન નથી એમાં, વાદળાના વિઘટન અનુસાર એમાં પ્રકાશ આવી જાય છે. તેના પ્રકાશનની એટલે પ્રકાશવાની હીન અધિકતાના ભેદો તેના સામાન્ય પ્રકાશ સ્વભાવને ભેદતા નથી, અથવા સામાન્ય જે પ્રકાશ સ્વરૂપ છે એને ભેદતા નથી. એ દ્રષ્ટાંત છે. એટલો તેવી રીતે કર્મપટલના ઉદયથી ઢંકાયેલો આત્મા કે જે કર્મના વિઘટન ક્ષોભ અનુસાર પ્રગટપણું પામે છે, કર્મના કર્મપટલના ઉદયથી ઢંકાયેલો આત્મા, હવે આત્મા ઢંકાઈ જાય છે, સામાન્ય ને ઢાંકણ છે, જે ત્રિકાળ નિરાવરણ સ્વરૂપ છે એને આવરણ આવે છે ખરું. આવરણ કોને આવે, આવરણ તો પર્યાય ને આવે, આવરણ ત્રિકાળી ને આવરણ આવે નહીં, પણ અહીંયા પ્રગટે તે આત્મા લેવો છે. જ્ઞાન સામાન્ય જે પ્રગટ છે એમાંથી જે પ્રકાશ બહાર આવે છે શું એમાં ફેરફાર થાય છે, તો એ ફેરફાર છે, એ પર્યાયની અંદરનો ફેરફાર છે, ઇન્દ્રિયમાં ફેરફાર નથી. કેમ ચારે પ્રકારના કર્મના ઉદય ક્ષોપસમ ઉપસમ આદિ જે ભાવ છે, ઉદય આદિ એનું નિમિત્ત પર્યાય પૂરતું છે, પારિણામિક ભાવને કોઈ કર્મનો સંબંધ નથી હોતો. તેવી રીતે કર્મ પટલના ઉદયથી ઢંકાયેલો આત્મા કે જે કર્મના વિઘટન અનુસાર પ્રગટપણો પામે છે, પ્રગટપણામાં આવરણ છે એટલો કર્મનો ક્ષોભસમ છે, એટલો પ્રકાશ છે, ક્ષોભસમ નથી એટલો આવરણ છે. તેના જ્ઞાનની હીન અધિકતાનો ભેદો તેના જ્ઞાન તેના સામાન્ય જ્ઞાન સ્વભાવને ભેદતા નથી. એ હીન અધિકપણું હીન અધિકપણું છે એમાં જ્ઞાન સામાન્ય હીન અધિક નથી થતું કે છે. ત્રિકાળી હીન અધિક તો થાય નહીં, પણ જ્ઞાન સામાન્ય પણ હીન અધિક નથી થતું. જુઓ કેમ કે એને જાતિ સાથે સંબંધ છે જ્ઞાન સામાન્ય ને, એને ક્ષોભસમ સાથે સંબંધ નથી. બીજી રીતે વિચારીએ આપણે, સૂર્ય ખુલ્લો છે અને સૂર્ય જેમ પ્રગટ છે અવસ્થા એ, એમ આત્મા અવસ્થા એ પ્રગટ નથી ત્યાં વાદળાની બહાર. સિદ્ધાંત તો પૂરેપૂરો તો ન લાગુ પડે, આંશિક રીતે આંશિક રીતે લાગુ પડે. એ સિદ્ધાંત તો સૂક્ષ્મને સમજાવવા પૂરતો છે કે ક્યાંક તડકો હોય ક્યાંક છાંયો હોય, ક્યાંક તડકો હોય ક્યાંક છાંયો હોય, કોઈ વાર છાંયો વધારે હોય કોઈ વાર તડકો વધારે હોય. એવું જે બને છે એ પ્રકાશને આવરણ કરે છે, વાદળા છે એ પ્રકાશને આવરણ કરે છે. એમ આત્મા જે જ્ઞાનની પર્યાયમાં જ્ઞાન જ્ઞાન રૂપે પરિણમે છે એને આવરણ છે. વસ્તુનું સ્વરૂપ આવરણ વાળું નથી અને જ્ઞાન સામાન્યને પણ આવરણ પહોંચતું નથી. કર્મનો સંબંધ પણ જ્ઞાન વિશેષ સુધી છે, જ્ઞેયનો સંબંધ પણ જ્ઞાન વિશેષ સુધી છે. જ્ઞેયનો સંબંધ પણ જ્ઞાન સામાન્ય સુધી નથી, કર્મનો સંબંધ પણ જ્ઞાન સામાન્ય સુધી નથી. આમ છે એટલે ખરેખર આત્મા પ્રગટ છે. આ બાળગોપાળ ને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા પ્રગટ છે, કેમ કે એ વેદન સ્વરૂપ છે, સમાન છે, એ વેદન સ્વરૂપ છે. એટલે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા એને પ્રગટ જ છે બધાને. પણ સૂર્ય ભલે નથી દેખાતો પણ અત્યારે દિવસ છે કે રાત છે ખબર પડ્યા વગર રે, એનું એક અંશ પ્રગટ છે. ઠીક, તડકો ભલે ન હોય પણ ખબર તો પડે ને કે ગમે એટલા વાદળા હોય તો દિવસ છે, આ રાત નથી, આ દિવસ છે. દિવસ ને રાતમાં અંતર હોય છે, તે અંતર અછાનું રહેતો નથી. ગમે એટલું અંધારું હોય ને ગમે એટલા ગાઢ વાદળા હોય તો પણ રાત ને દિવસમાં જે અંતર છે તે અંતર છે જ. એવી રીતે આત્માનું જ્ઞાન સર્વથા નાશ પામતું નથી. નિગોદમાં પણ અક્ષરના અંતમાં ભાગે જ્ઞાન ખુલ્લું છે. જ્ઞાનનો કદી નાશ થાય તો જડ થઈ જાય આત્મા, તો આત્મા ચેતન ન રહે પણ આત્મા જડ થઈ જાય. પર્યાયની પાર જે આત્મા છે એ સામર્થ રૂપે છે, ત્યારે સૂર્ય તો પ્રગટ પ્રકાશમાન છે વાદળાની પેલે પાર. એટલે દ્રષ્ટાંત એક અંશે લાગુ પડે છે, પૂર્ણ અંશે લાગુ ન પડે. પરમાર્થાત્મા કેવો છે એનું સ્વરૂપ એ રીતે બતાવ્યું છે. પેલું ઓરસ છે ને, પેલું રસ ગુણમાં પાંચમા, સકળ વિષયોના વિશેષોમાં સાધારણ એટલે સામાન્ય. સકળ વિષયો એટલે અનેક પ્રકારના રસ, ખાટો ખારો તીખો ગળ્યો ગમે તે હોય, એ બધા વિશેષો છે. એ વિશેષોમાં સાધારણ એક એવો એક જ સંવેદન પરિણામ તેનો સ્વભાવ હોવાથી કેવો છે, એ સાધારણ સંવેદન પરિણામ છે. એમાં સામાન્યમાં વેદન છે એવો તેનો સ્વભાવ હોવાથી, એવા સંવેદન પરિણામ રૂપ આત્માનો મૂળ સ્વભાવ હોવાથી તે કેવળ એક રસવેદના પરિણામને પામીને રસ ચાખતો નથી. એ રસવેદના પરિણામને પામતો નથી, એ તો જ્ઞાનવેદના પરિણામને જ પામે છે. નિર્વિકલ્પ જ્ઞાનવેદના પરિણામને પરિણમે છે. માટે આત્મા અરસ છે, આત્માના રસ સાથે કાંઈ લેવા દેવા નથી. આત્મા તો એવો છે, એ પાછીમાં એક સરખુલીનું છે. સાધારણ સામાન્યમાં વેદન લે છે. મોટો ફેર પડે છે, સુતા બુદ્ધિ ગુમર માં એ તો મોટો ફરક છે. સુતા બુદ્ધિ ગુમર માં મોટો ફરક છે. ઘણા એવું માને છે તમે દિગંબરમાં અમુક અમુક બહારના વ્યવહારના અમુક ફેરફાર છે, પ્રાથમિક ફેર કાંઈ નથી, મૂળ માર્ગ બે માં એક જ છે એમ માને છે. હાજી બે શું યુગના સાધક જૈન દર્શન પ્રમાણે યુગના સાધક ભાઈને મળવાનું છે. કૃપાળુદેવનું દિગંબર શાસ્ત્રોનું અધ્યયન છે, બહુ સુતાંબર છે. યુગ સાધના કરે છે આપણે રાજચંદભાઈ એ વાત વાત મેં બોલ્યા હતા. એક જ છે આમ તો તત્વદ્રષ્ટિએ કઈ ફેર નથી. બહુ ઊંડા ઉતરે નું કામ છે અમારે, ઉપર ઉપર થી કઈ ના લાગે. તત્વદ્રષ્ટિએ ઘણો ફેર, જેમ કે શક્તિ અને સત્તા. આત્મા કેવળ જ્ઞાન સ્વરૂપે છે, એ શક્તિ રૂપે છે કે સત્તા રૂપે છે? સત્તા એટલે પ્રગટ પણ કેવળ જ્ઞાન રૂપ છે. વાદળાની પાછળ સૂર્ય પ્રકાશમાં છે અને ઢંકાઈ ગયો છે એમ છે, કર્મની પાછળ એને સામર્થ રૂપે છે. સામર્થ રૂપે એની સત્તા છે, પ્રગટ પણ એની સત્તા નથી કેવળ જ્ઞાન રૂપે. એ મોટો ફેર છે બે વચ્ચેમાં, એ મોટો ફેર છે. ઘસવાથી પ્રગટ થાય છે, ન ઘસે ત્યાં સુધી એની પર્યાય ને આવરણ છે, વસ્તુ ને આવરણ નથી. મૂળ શક્તિ ને આવરણ નથી, શક્તિ શક્તિ રૂપે એમાં આવરણ નિરાવરણ નો પ્રશ્ન ઉભો નથી થતો. એ પર્યાય ધર્મ છે. ગુણ શું અને ધર્મ શું એ જુદું જુદું છે. તેના જ્ઞાન ની નાધિકતા રૂપ ભેદો, કર્મના સૂક્ષ્મ રૂપ તે સામાન્ય જ્ઞાન સ્વભાવ ને ભેદતા નથી, પરંતુ ઉલટા તેને અભિનંદે છે. શું પાંચે ભેદોમાં જ્ઞાન સામાન્ય છે એમ લક્ષ જવું જોઈએ એમ કે છે. અભિનંદે છે એનો અર્થ શું છે? પાંચ જ્ઞાન ના પર્યાયો છે, પાંચમાં એક શું છે? સામાન્ય શું છે? કોમન ફેક્ટર શું છે? જ્ઞાન સામાન્ય છે, એક જ પદ ને એ દર્શાવે છે. પાંચ પાંચ ને નથી દર્શાવતા, પણ પાંચ એકને દર્શાવે છે એમ કેવું છે. તેના જ્ઞાન સ્વભાવ ને ભેદતા નથી. અભિની બુદ્ધિક આદયો ભેદા ઇદમ એકમ પદમ એ અભિનંદન છે, એટલું કીધું છે. ટીકા તો એમ છે, આત્મા ખિલ પરમાર્થ તત્વ જ્ઞાનમ. આત્મા એક પરમ પદાર્થ છે અને તે જ્ઞાન છે. આત્મા છે એક એવ પદાર્થ, આત્મા એક પદાર્થ છે, તો જ્ઞાન એકમ એવમ પદમ, એથી જ્ઞાન પણ એક જ પદ છે. એ તત્વ જ્ઞાનમ નામ એકમ પદસ એસ પરમાર્થ સાક્ષાત મોક્ષ ઉપાય. એ તત્વ જે આ એક જ્ઞાન નામનું પદ છે તે જ પરમાર્થ છે અને તે જ સાક્ષાત મોક્ષ ઉપાય છે. જ્ઞાન સ્વભાવ એવો શબ્દ નથી કે જ્ઞાન 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 એટલું જ્ઞાન જ લઈએ છે. સ્વભાવ લખવાથી એવું જ્ઞાન સામાન્ય કે નથી ખ્યાલમાં આવ્યું એમ કેવું છે. બુદ્ધિનો પ્રકાર છે એ તો. તથા આત્મન કર્મપટલ ઉદય અવગુણ સ્થિષ્ટ છે તો તે વિગત અનુસાર એના પ્રાકટ્યમ આસાદયત્વ નાનાતિશય ભેદા ન તસ્ય જ્ઞાન સ્વભાવમ ભિન્યોઃ કિંતુ પ્રત્યુત તમ અભિનંદેયોઃ. ત્યાં બરાબર ત્યાં જ્ઞાન સ્વભાવ લીધો છે. તો નિરસ્ત સમસ્ત ભેદ આત્મ સ્વભાવ ભૂતમ જ્ઞાનમ એકમ અવલંબ્યમ, જ્ઞાનનું એક નું અવલંબન લેવું, અનેક નું અવલંબન ન લેવું, એ વિષય આવ્યો. માટે જેમાં સમસ્ત ભેદ દૂર થયા છે એવા આત્મ સ્વભાવ ભૂત જ્ઞાન નું જ એમ કેવું છે, એક નું જ અવલંબન કરવું, એ સ્વભાવ ભૂત જ્ઞાન છે એનું અવલંબન કરવું. જેમાં સમસ્ત ભેદ દૂર થઈ ગયા છે એવું જે આત્મ સ્વભાવ ભૂત જ્ઞાન છે તે જ્ઞાન નું એક નું જ અવલંબન કરવું, તેના અવલંબન થી જ નિજ પદ ની પ્રાપ્તિ થાય છે. સ્વભાવભૂત જ્ઞાન છે એ ત્રિકાળી લેવું આવ્યા, કેમ કે અવલંબન કરવા યોગ્ય છે. અવલંબન નો વિષય લીધો, બોલો વેદન નો વિષય છે, આ અવલંબન નો વિષય છે. અવલંબન કરે છે એ જ્ઞાન વિશેષ વળીને અવલંબન કરે છે. કેમ કે વળવું નહીં વળવું એ જ્ઞાન વિશેષ માં છે, જ્ઞાન સામાન્યમાં નથી. આમ થવું આમ થવું એ જ્ઞાન વિશેષ નું કાર્ય છે. તેના જ્ઞાન ની હીન અધિકતા રૂપ ભેદો તેના સામાન્ય જ્ઞાન સ્વભાવ ને ભેદતા નથી, પરંતુ ઉલટા તેને અભિનંદે છે. એ જ્ઞાન જે ભેદો છે એ જ્ઞાન સામાન્ય ને અભિનંદે છે. માટે જેમાં સમસ્ત ભેદ દૂર થયા છે એવા આત્મ સ્વભાવ જ્ઞાન નું જેમાં દૂર થયા છે તો છે નહી જેમાં, એવા જ્ઞાન નું એક નું અવલંબન કરવું, તેના અવલંબન થી જ નિજ પદ ની પ્રાપ્તિ થાય છે અને ભ્રાંતિ નો નાશ થાય છે. નિજ પદ ની પ્રાપ્તિ થાય છે ત્યાં તેના અવલંબન થી નિજ પદ અનુભવ માં આવે છે એમ કે છે. પોતાનું મૂળ સ્વરૂપ છે તે અનુભવ માં આવે છે. પ્રાપ્તિ એટલે અનુભવ ની પ્રાપ્તિ. ચોખ્ખું છે તો ભ્રાંતિ નો નાશ થાય છે. જયારે નિજ પદ ની પ્રાપ્તિ થાય છે એટલે હું આવો છું એમ અનુભવ માં આવ્યો, ત્યાંથી અન્યથા છું એવો જે વિકલ્પ થયો પોતા રૂપે એનો નાશ થાય છે. આત્માનો લાભ થાય છે ત્યાં, આત્માનો લાભ થાય છે. અનુભવ કયો, પ્રાપ્તિ કયો, લાભ કયો, સ્વીકાર છે. અને અનાત્માનો પરિહાર સિદ્ધ થાય છે, અને અનાત્મા છે એનો પરિહાર સિદ્ધ થાય છે. અનાત્મા પણ હું તો એનો પરિહાર થઈ ગયો. પરિહાર થવો એટલે એવા પ્રકારના પરિણામ નો અભાવ થવો એને પરિહાર કહે છે. પરિહાર એટલે નાશ, અભાવ. એવી રીતે કર્મપટલ ના ઉદયથી ઢંકાયેલો આત્મા કે જે કર્મના વિઘટન સૂક્ષ્મ અનુસારે પ્રગટપણું પામે છે, તેથી તેવી રીતે કર્મપટલ ના ઉદયથી ઢંકાયેલો આત્મા, જો અહીંયા પર્યાય ને આત્મા કીધો ને, આત્માના પર્યાય જુદા જુદા નથી લેતા. કોણ ઢંકાઈ ગયો હતો કે આત્મા ઢંકાઈ ગયો હતો, પર્યાય પ્રધાન દ્રવ્ય નું કથન થયું એ. તો પર્યાય પ્રધાન દ્રવ્ય નું કથન થયું એ. કર્મપટલ ના ઉદય થી ઢંકાયેલો આત્મા જે કર્મના વિઘટન સૂક્ષ્મ અનુસાર પ્રગટપણું પામે છે, આત્મા પર્યાય માં પ્રગટે છે, આત્મા જ પર્યાય માં પ્રગટે છે એમ કે છે. પર્યાય પ્રગટે છે, ભિન્ન જેથી નથી લેતા, અભેદ વિવિક્ષા થી વાત કરે છે. દ્રવ્ય પર્યાય ની અભેદ વિવિક્ષા થી કથન છે કે કોણ પ્રકાશ પામે છે, પ્રગટ પામે છે કે કર્મના સૂક્ષ્મ અનુસાર આત્મા જ પ્રકાશે છે. એમ સૂર્ય જ પ્રકાશે છે તેમ. તેના જ્ઞાન ની હિનાધિકતા રૂપ ભેદો એ આત્માના જ્ઞાન ના ઓછાવતા રૂપ ભેદો તેના સામાન્ય જ્ઞાન સ્વભાવ ને ભેદતા નથી. એનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ ને લાગુ પડતો નથી, કેમ કે સ્વરૂપ સ્વરૂપ ના ઠેકાણા છે. ભેદ છે ભેદ ના ઠેકાણે, કર્મ નો સૂક્ષ્મ કર્મ ના ઠેકાણે છે, પરંતુ ઉલટા તેને અભિનંદે છે એટલે કે ત્યાં પહોંચી જવાય છે. જે પ્રકાશ બહાર આવ્યો જ્ઞાન નો તેના ઉપર થી સ્વભાવ ઉપર પહોંચી શકાય છે. સ્વભાવ ઉપર ત્યારે પહોંચી શકાય છે કે સ્વભાવ સદૃશ જ્ઞાન ને જોવામાં આવે ત્યારે. જે અનેક નિરાકાર જ્ઞાન છે અથવા અનેક ભેદાત્મક જ્ઞાન છે, બે પ્રકારે જ્ઞાન માટે બોલી થાય. નિરાકાર જ્ઞાન ની તો ચર્ચા જ કરતા નથી, કેમ કે તું બીજે એવું આવી ગયું છે. અહીંયા તો જ્ઞાન ના ભેદો છે એ પણ જ્ઞાન નથી એમ કેવું છે. જ્ઞાન ના ભેદો છે એ નિરસ્ત થઈને એક જ્ઞાન સ્વભાવ સ્વરૂપ છે, સ્વભાવ સદ્રશ છે, એને ત્યાં સુધી પહોંચવું જોઈએ. કેમ કે એને એ અભિનંદે છે, ત્યાં લઈ જાય છે. ક્યાં લઈ જાય છે? ત્યાં જ્ઞાન સ્નાન સ્વભાવ તરફ એ લઈ જાય છે. પાંચે પ્રકારના જ્ઞાન એક જ્ઞાન સ્વરૂપ પ્રત્યે લઈ જાય છે, પાંચ પ્રકાર પ્રત્યે લઈ જતા નથી. તપારમાંથી દ્રષ્ટિકોણ છે. સામાન્ય ઉપર ચાલ્યા જાઓ, વિશેષ ને ગૌણ કરીને સામાન્ય ઉપર ચાલ્યા જાઓ. આત્માની પ્રાપ્તિ થઈ એટલે સમય દર્શન થી માંડી ને બધી અધ્યાત્મ પર્યાયો ત્યાંથી પ્રગટ થાય છે. પછી પ્રગટ કરે છે જ્ઞાન વિશેષ જ્ઞાન સામાન્ય અને પ્રકાશે છે. એ શૈલી છે એ છઠ્ઠી ગાથામાં એ લીધું. દીવો ઘટપટ ને પ્રકાશે છે, ઘટપટ પ્રસિદ્ધ થયો દીવાના દીવાને પ્રસિદ્ધ કરે છે. દ્રષ્ટિકોણ ઉલટા એવો આપ્યો. ઉપાદાન જ્ઞાન ઉપાદાન છે, નિમિત્ત એમાં જણાય છે, પર જ્ઞાન નિમિત્ત છે. ઉપાદાન થી નિમિત્ત નું જ્ઞાન થયું તો કે નિમિત્ત થી એમનું ઉપાદાન નું જ્ઞાન છે. ઠીક છે, દ્રષ્ટિકોણ ઉલટા બેસે છે. પરંતુ ઉલટા તેને અભિનંદે છે. ભેદ તો ભેદ છે પણ એ જ્ઞાન સ્વભાવ ને ભેદતા તો નથી, પરંતુ ઉલટા તેને અભિનંદે છે. એમ કહીને એમ કહે છે કે દ્રષ્ટિકોણ બદલો, તમે ભેદ નો દ્રષ્ટિકોણ બદલી નાખો. ભલે જાણતો ભેદ નો બીજી વાત છે, જાણવા માટે વાત જુદી છે, આશ્રય લેવા માટે વાત જુદી છે. એમ કેવું છે? બધી શું તો બધી ભલે સમય જ્ઞાન ના ભેદો હોય, કેવળ જ્ઞાન આદિ શુદ્ધ જ્ઞાન હોય, પણ એ ભેદો જાણવા માટે છે. શું એથી વધારે એનું કોઈ કામ નથી? તમે મને નમસ્કાર મંત્ર માં સંતા પડશે કે અહીં સિદ્ધ પત્તો નીચે છે અને સિદ્ધ પત્તો ઉપર છે, પેલા હું કરવાને 13મા વાળા ને પેલા ને 15મા વાળા ને પાછળ શું કરવા રાખ્યા? કેમ 13મા વાળા ને પાછળ કે 4થા વાળા ને આગળ શું કરવા રાખ્યા? તમે એની ગુણસા ને તો જાણવા માટે, ગુંઠાણા તો જાણવા માટે છે. એવું એવું લીધું છે, ગુંઠાણા તો જાણવા માટે છે. પરીક્ષા કરી છે કે તમે એવું કાઢે છે કે આમાં શું કેવું છે, એવી પરીક્ષા કરે છે. શું જ્ઞાન કર્યા પછી બહુ તકલીફ પડે એવું છે. પરમેશ્વર બુદ્ધિ આવવા માટે તકલીફ પડે એવો વિષય છે. જરા જાણવા માટે છે એમની ભેદો, આ ભેદો તો જાણવા માટે છે. પાંચ પ્રકારના જ્ઞાન ના ભેદો છે, માત્ર જાણવાનો વિષય છે. ભોગવવાનો વિષય નથી, મુખ્ય કરવાનો વિષય નથી. જાણવાનો વિષય છે એટલે શું કે મુખ્ય કરવાનો વિષય નથી, સંસ્થાને મુખ્ય કરવાનો વિષય જેમ દ્રવ્યાનું યુગ નો વિષય પણ ગૌણ કરાવે છે, તો કરવાનું યુગ તો હજી પછી ની વાત છે. દ્રવ્યાનું યુગ માં પર્યાય ને પરપુર એ કહ્યું કે નહીં? પર્પ ને મુખ્ય કરવા માટે પર્યાય પરપુર છે કે પર્યાય તો સ્વદ્રવ નો અંશ છે, ક્ષણિક પર્યાય લીધી છે એની અંદર. તો પાછી એટલે ઉદય ભાવ થોડો લીધો છે, ચારે ચાર ભાવ ની પર્યાય લીધી છે, એટલે કોઈ બાકી નો રહી. પરદ્રવ કેમ? સ્વદ્રવ નો અંશ હોવા છતાં, સ્વદ્રવ નો અવયવ હોવા છતાં, પરદ્રવ નો પરદ્રવ ને પર ભાવ ને એટલું બધું શું કરવા? ત્યાં અધ્યાત્મ નું પ્રકરણ ચાલે છે, ચાર પ્રકારના ભાવો છે જાણવાનો વિષય છે, બસ એથી આગળ કઈ નહીં. પર્યાય દ્રષ્ટિએ છે તો એમાં ચાર તત્વો છે, બે તો દ્રવ્યો છે, બે દ્રવ્યોમાં જીવ ઉપાદેય છે ને અજીવ્ય છે. પછી જે પર્યાય ના ચાર ભાવો પુણ્ય પાપ આશ્રવ બંધ છે એ છે, અને સમર વિદરા ત્રણ ઉપાદેય છે. નવ માં ચાર ઉપાદેય પણ માને, પાંચ એ પણ માને. તો પાંચ એ છે પરદ્રવ્ય વિવિધ ભાવ બધા આવી ગયા એની અંદર. પણ જે ચાર ઉપાદેય છે એમાં એક દ્રવ છે ને ત્રણ પર્યાય છે, તો કે પર્યાય એ છે ને દ્રવ ઉપાદેય છે. એ ઉપાદેય નો વિલાડી જીવ નો વિકલ્પ લઈ લેવો અથવા વ્યવહાર જીવ લઈ લેવો, એ વ્યવહાર જીવ પર્યાય છે, ચાર ગતિ ની એ લઈ લેવો, એ છે. પરમ પરિણામિક ભાવ જ ઉપાદે છે. સ્વદ્રવ માં જેની તીક્ષણ બુદ્ધિ છે એ ત્યાં લીધું અડત્રીસ ટીકામાં. સ્વદ્રવ માં એટલે મૂળ સ્વરૂપ તીક્ષણ બુદ્ધિ જે ગ્રહણ કરે છે, એ બુદ્ધિ જે જ્ઞાન ગ્રહણ કરે છે તેવા આત્મા ને આત્મા જ ઉપાદેય છે. પછી ત્યાં દ્રવ પર્યાય ના લીધા, તેવા આત્મા ને આત્મા જ ઉપાદેય છે. એને ઉપાધિ કરનારો આત્મા ને ઉપાય 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 કરનારો પણ આત્મા, બે આત્મા જ લે છે ત્યાં. પછી એટલે જ્ઞાન ના પાંચ ભેદો હિના દેખતા વગેરે જ્ઞાન ના એકાકાર સ્વભાવ ને ભેદતા નથી, પરંતુ ઉલટા તેને અભિનંદે છે. જ્ઞાન સામાન્ય માં પાછો સ્વભાવ પ્રગટ છે, સ્વભાવ સદૃશ છે અને સ્વભાવ પ્રગટ છે એટલે એને અભિનંદે છે. માટે જેમાં સમસ્ત ભેદ દૂર થયા છે એવા આત્મ સ્વભાવભૂત જ્ઞાન નું એકનું જ અવલંબન કરવું, એમાં કોઈ ભેદો નથી એવું સ્વભાવભૂત જ્ઞાન છે તેનું એકનું જ અવલંબન કરવું. પર્યાય તો વાત કરી સામાન્ય જ્ઞાન માં પણ પર્યાય તો ઉડે એક સ્વભાવભૂત જ્ઞાન નું એકનું જ અવલંબન કરવું, કેમ કે અવલંબન નો વિષય સ્વભાવ છે, પર્યાય પણ નથી. દ્રવ્ય તો છે એ અવલંબન નો વિષય છે, એક એક લીટીમાં ક્યાંક ભરાટ માર્યા છે વાત ને, બીજું ન સમજાય તો બધું એકમાં ખતમી નાખે, એકનું ખતમી નાખે. એકનું દ્રવ્ય લે તો વિધિ નો વિષય આત્મા નો આવે, એકલા વિધિ નો વિષય ને પર્યાય ને લે તો દ્રવ્ય આત્મા નો આવે, થાય ગણ. માટે જે ચેનલ થી દાખલ થવાય છે એ સાથે લેવી છે, માટે જ્ઞાન 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 સાથે લેતા જાય છે. માટે જેમાં સમસ્ત ભેદ દૂર થયા છે એવા આત્મ સ્વભાવ ભૂત જ્ઞાન નું જ જ્ઞાન સાથે રાખે, જ્ઞાન નું જ એક નું જ અવલંબન કરવું. તેના અવલંબન થી નિજપદ ની પ્રાપ્તિ થાય છે, જ્ઞાન સ્વરૂપ ના અવલંબન થી પોતાના પરિપૂર્ણ સ્વરૂપ ની પદ ની પ્રાપ્તિ થાય છે, ભ્રાંતિ નો એટલે મિથ્યાત્મ ને અજ્ઞાન નો નાશ થાય છે, આત્મા નો લાભ થાય છે એટલે આનંદ આદિ શાંતિ સુખ છે અંદર એનો લાભ થાય છે, અને અનાત્મા નો પરિહાર સિદ્ધ થાય છે. જે અનાત્મ ભાવો હતા એ નાશ પામી જાય છે, અનેક પ્રકારના વિકાર ભાવો બધા ભાવો છે એનો સમ્યક પ્રકારે આ રીતે યથાર્થ પ્રકારે નાશ થાય છે. અને જયારે એમ થાય ત્યારે કર્મ જોરાવર થઈ શકતો એવી પરિસ્થિતિ થાય ત્યારે કર્મ ઉદય છે, ઉત્સમય જાય, કાક્ષય થઈ જાય, એનું જોર ચાલે નહીં, એના વિપાક નું પણ જોર ચાલે નહીં. જોર ન ચાલે એટલે આત્માના પર્યાય ઉપર એની કોઈ અસર ન આવે. અને રાગ દ્વેષ નું ઉત્પન્ન થતા નથી, તો પોતે નબળો પડે ત્યારે કર્મ જોરાવર થયું એમ કહેવાય, અને ત્યારે રાગ દ્વેષ ઉત્પન્ન થઈ ગયા એમ કહેવામાં આવે. રાગ દ્વેષ નો વિના ફરી કર્મ આશ્રવ આશ્રવે વિના કર્મ બંધાતું નથી, અને પૂર્વે બંધાયેલું કર્મ ભોગવાયું થતો નિર્જાય છે. આ પ્રકારે નિર્જરતા સમસ્ત કર્મ નો અભાવ થવાથી સાક્ષાત મોક્ષ દ્રઢ મોક્ષ થાય છે, અને ભાવે પણ મોક્ષ થાય છે. આવો જ્ઞાન ના અવલંબન નો મહાત્મા છે. I can't be sure.